એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ જાણીતા વિવેચક સુરેશ જોશી, એમના એક મહત્વના લેખની સફર કરવાના છીએ.
હા, આજે આપણે સુરેશ જોશી દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની કવિતા પર લખાયેલો જે લેખ છે, રવિન્દ્ર કાવ્ય ક્ષણથી શાશ્વત સુધી, એના અમુક અંશોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અને ખાસ કરીને જોશીજી ટાગોરના કાવ્યમાં જે ગતિ અને વ્યાપ્તિની વાત કરે છે ને, એને સમજવાનો પ્રયત્ન કરીશું.
બરાબર. સુરેશ જોશી એટલે ગુજરાતી વિવેચનામાં જેમનું નામ ખૂબ મોટું, અને રવિન્દ્રનાથ ટાગોર, એમની કવિતાનો પ્રભાવ તો આખી દુનિયા પર છે, એટલે આ બે મહાનુભાવોના વિચારોનું જાણે સંગમ સ્થાન એટલે આ લેખ એમ કહી શકાય.
ચોક્કસ. અને સુરેશ જોશી ખાલી વિવેચક જ નહોતા, એ પોતે પણ એક સર્જક હતા. એટલે એમણે ટાગોરના કાવ્યને માત્ર બૌદ્ધિક રીતે જ નહીં પણ ભાવનાત્મક રીતે આમ ઊંડાણથી અનુભવ્યું હતું. એટલે આ લેખ એમના એ લાંબા અધ્યયન અને એમના અંગત ચિંતનનું જ પરિણામ છે.
તો આપણે આ ચર્ચામાં મુખ્યત્વે શું જાણવાનો પ્રયત્ન કરીશું? જે સાંભળી રહ્યા છે એમના માટે આપણે શું લાવી રહ્યા છીએ?
જો, મુખ્ય હેતુ સુરેશ જોશીનો જે દ્રષ્ટિકોણ છે ને, એને સમજવાનો છે. ટાગોરની કવિતાની કઈ ખૂબીઓ એમને દેખાઈ, એમની નજરે ટાગોરના કાવ્યની જે મહત્તા છે એ શેમાં રહેલી છે. આપણે માનીને ચાલીશું કે સાંભળનારાઓએ કદાચ મૂળ લેખ નથી વાંચ્યો, એટલે આપણે એના જે મુખ્ય તારણો છે, જે વિચારો છે, એનો સારાંશ રજૂ કરીશું.
અને આ લેખમાં સુરેશ જોશીનો મુખ્ય મુદ્દો શું છે? એમનો જે કેન્દ્રીય વિચાર છે એ શું છે ટાગોર વિશે?
જોશીનો જે મુખ્ય વિચાર છે ને, એ છે કે રવિન્દ્રનાથની કવિતાની જે અસલી તાકાત છે એ ક્ષણિક, આમ સૌ સામાન્ય લાગતા અનુભવોમાં, એમાં શાશ્વતતાની એક ઝલક બતાવવામાં રહેલી છે. એમની કવિતા પ્રકૃતિ સાથેના એમના ગાઢ સંબંધ દ્વારા ગતિ, એટલે કે એક પ્રકારની જીવંત ઉર્જા, એક પ્રવાહ, અને
વ્યાપ્તિ, એટલે કે વિશાળ ફલક ફેલાવો.
હા, બરાબર, વ્યાપ્તિ એ પ્રાપ્ત કરે છે. જો કે જોશી એવો ઇશારો પણ કરે છે કે સંહતિ, એટલે કે આ બધા તત્વોનું જે સંપૂર્ણ એકીકરણ થવું જોઈએ, એક અખંડ રૂપ બનવું જોઈએ, એ કદાચ પૂરેપૂરું સિદ્ધ નથી થયું.
ઓકે, ચાલો આ વાતને થોડી વધુ વિસ્તારથી સમજીએ. સુરેશ જોશી પોતે ટાગોરના પરિચયમાં કેવી રીતે આવ્યા? એની શરૂઆત પણ ઘણી રસપ્રદ છે, નહીં?
હા, બહુ જ રસપ્રદ. જોશી યાદ કરે છે કોલેજના દિવસો હતા. એમના અભ્યાસક્રમમાં ટાગોર નહોતા, પણ લાઇબ્રેરીમાં ગયા ત્યાં અચાનક ટાગોરનું પુસ્તક હાથમાં આવ્યું અને એમાં એક પંક્તિ એમણે વાંચી જે એમના મન પર, આમ સમજો ને, કાયમ માટે અંકિત થઈ ગઈ.
કઈ પંક્તિ હતી
એ? અંગ્રેજી પંક્તિ હતી. ઓન મેની અ ફ્લીટિંગ મોમેન્ટ્સ ઓફ માય લાઈફ ધાઉ હેસ્ટ લેફ્ટ ધાઈ સાઇન્સ ઓફ ઇટર્નિટી.
મારા જીવનની ક્ષણભંગુર પળો પર તે તારા શાશ્વતતાના ચિહ્નો છોડ્યા છે. વાહ, ખરેખર ઊંડી અસર કરે એવી પંક્તિ છે.
બરાબર. જો, જોશી કહે છે કે આ પંક્તિ જાણે એમના માટે વજ્રલેપ બની ગઈ. એટલું જ નહીં, પછી એમણે એક મિત્ર સાથે મળીને મૂળ બંગાળીમાં ટાગોરના સ્મરણ કાવ્યો વાંચવાનો પ્રયત્ન કર્યો અને એનો અનુવાદ કરવાનો પણ પ્રયત્ન કર્યો. જોશી આ અનુભવને એમની પ્રથમ શુભ દૃષ્ટિ કહે છે. આ બતાવે છે કે ટાગોરનું આકર્ષણ એમના માટે કેટલું સહજ અને કેટલું પ્રબળ હતું.
આ પ્રથમ પરિચય પછી જોશી ટાગોરના કાવ્ય જગતમાં ઊંડા ઉતર્યા હશે. તેઓ ટાગોરની પ્રતિભાના કયા મુખ્ય ગુણ પર ભાર મૂકે છે?
એમના માટે જે મુખ્ય શબ્દ છે ને, એ છે અજસ્રતા. હવે આ અજસ્રતા એટલે શું,
એ સમજવું જરૂરી છે.
હા, એ શું છે?
એનો મતલબ છે પ્રકૃતિની જેમ સતત વહેતું, કદી ન ખૂટે તેવું, વિપુલ સર્જન, પુષ્કળ. જેમ પ્રકૃતિ સતત સર્જન કરતી રહે છે ને, એમ ટાગોરની કલમ પણ. નવલકથા, નવલિકા, નાટક, સંગીત, ચિત્રકળા, કેટલા બધા ક્ષેત્રોમાં અવિરતપણે વહેતી રહી, જાણે કોઈ અખૂટ ખજાનો હોય એમ.
એટલે સર્જનની વિપુલતા અને સાતત્ય. હા, બરાબર. અને જોશી નોંધે છે કે ટાગોર ઐશ્વર્યના, ભવ્યતાના પુરસ્કર્તા હતા, સંયમ કે વૈરાગ્યના નહીં. અને આ જે અજસ્રતા છે એનો સૌથી ઘનિષ્ઠ સંબંધ એમની કવિતામાં આપણને પ્રકૃતિ સાથે જોવા મળે છે. પ્રકૃતિ સાથે.
અને પ્રકૃતિ સાથેના આ સંબંધમાંથી જ પેલી ક્ષણ અને શાશ્વતની વાત જોડાય છે એમને.
બિલકુલ. જુઓ, પ્રકૃતિમાં સમયથી પર એવી એક સનાતનતા છે, ખરું ને? ટાગોર શું કરે છે? એમની કવિતામાં એ વ્યક્તિગત ચેતનાને પ્રકૃતિના આ વિરાટ, આ કાલાતીત તત્વ સાથે સાંકળે છે, અને આને કારણે એમની કવિતામાં નાની અમથી ક્ષણ પણ જાણે શાશ્વતતા તરફનો ઇશારો બની જાય છે. જોશી આને ક્ષણનો, શાશ્વતતા તરફનો વળાંક કહે છે, અને એને ટાગોરની કવિતાની એક ખાસિયત, એક વિશિષ્ટ મુદ્રા માને છે.
આ મુદ્દો ખરેખર ખૂબ જ રસપ્રદ છે કે સામાન્ય અનુભવમાં અસામાન્યની ઝાંખી થઈ જાય. શું જોશી આના કોઈ ઉદાહરણ આપે છે?
હા હા, આપે છે. તેઓ શેષ સપ્તક જેવી રચનાઓનો ઉલ્લેખ કરે છે. આ રચનાઓમાં શું થાય છે? કવિ ઘણીવાર કોઈ સાધારણ રોજિંદી ઘટનાથી શરૂઆત કરે છે, અને પછી જોત જોતામાં આપણને એક વિશાળ ભાવ વિશ્વમાં લઈ જાય છે. એક નાનકડું સંવેદન હોય, એક ક્ષણિક દ્રશ્ય હોય, પણ એ જાણે અનંતકાળની અનુભૂતિ કરાવી જાય.
ભારતીય કાવ્ય પરંપરામાં જોશી ટાગોરને ક્યાં મૂકે છે? એમનું સ્થાન ક્યાં છે?
જોશી એમને ખૂબ ઊંચું સ્થાન આપે છે. તેઓ કહે છે કે વાલ્મીકી અને કાલિદાસ જેવા મહાકવિઓ પછી ઘણા લાંબા સમય આપણને ટાગોર જેવો કવિ મળ્યો છે, જેણે પ્રકૃતિને આટલી સહેજતાથી અને આટલા ઊંડાણથી પોતાની કવિતામાં આત્મસાત કરી હોય. ટાગોર માટે પ્રકૃતિ એ ખાલી બેકગ્રાઉન્ડ કે શણગાર નથી, પણ એ તો ભીતરના અને બહારના જગતને જોડતો એક જીવંત સેતુ છે.
પણ એની સાથે જોશી ટાગોરની કવિતાની એક મર્યાદા તરફ પણ ધ્યાન દોરે છે. એ શું છે?
હા, અહીં એક મહત્વનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. જુઓ, જોશીનું માનવું છે કે ટાગોરની કવિતામાં જે આધુનિક માનવીના આંતરિક સંઘર્ષો છે, એની અંદરની જે વિચ્છિન્નતા છે, મૂંઝવણ છે, અસ્તવ્યસ્તતા છે, અને પેલી ચેતનાના ઊંડા અંધકારમય ખૂણાઓ, એને કદાચ પૂરતું સ્થાન નથી મળ્યું. પ્રકૃતિ સાથેનો સુમેળ અને નિર્મળતા પર જેટલો ભાર છે ને, એટલો કદાચ માણસના આંતરિક જગતના જે જટિલ સંઘર્ષો છે એના પર નથી.
ઓ, એટલે કે પ્રકૃતિની વ્યાપ્તિ અને સૌંદર્ય તો ભરપૂર છે, પણ આધુનિક જીવનની જે ગૂંચવણો છે, જટિલતા છે, અને જે સંકુલ મનોવ્યાપાર છે, એનું નિરૂપણ ઓછું છે.
હા, કંઈક એવું જ. જોશીને લાગે છે કે આના કારણે ટાગોરની કવિતાનો આપણા આધુનિક યુગ સાથે, મતલબ એની વિષમતાઓ સાથે, સીધો નાડી સંબંધ કદાચ પૂરેપૂરો બંધાતો નથી. આ એક વિચારવા જેવો મુદ્દો છે જે જોશી ઉઠાવે છે.
આ સંદર્ભમાં પેલી ગતિ, વ્યાપ્તિ અને સહતીની વાત ફરી આવે છે. જોશી ટાગોરની આખી કાવ્યયાત્રાને આ ત્રણ તબક્કામાં કેવી રીતે જુએ છે?
જોશી માટે ટાગોરની કાવ્યયાત્રાના ત્રણ મુખ્ય પાસા છે. ગતિ એટલે ઉર્જા, પ્રવાહ, વ્યાપ્તિ એટલે વિશાળતા, ફેલાવો, અને સંગતિ એટલે એકીકરણ, સંપૂર્ણતા. તેઓએ માને છે કે ટાગોરે ગતિ અને વ્યાપ્તિ તો અદ્ભુત રીતે સિદ્ધ કર્યા છે. એમની કવિતા ઉર્જાથી છલકે છે અને એક વિશાળ ફલકને આવરી લે છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ છેલ્લું પગલું એટલે કે સંગતિ, એટલે કે બધું એક રસ થઈને એક અખંડ, એક સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરે, તે કદાચ અધૂરું રહ્યું.
અને એમની શૈલીમાં પણ સમય જતાં પરિવર્તન આવ્યો ખરું ને? શરૂઆતની કવિતા અને પછીની કવિતામાં શું ફરક છે?
હા, બહુ મોટો ફરક છે. આ પરિવર્તન નોંધપાત્ર છે. જોશી કહે છે કે ટાગોરની શરૂઆતની કવિતા જુઓ તો એ ખૂબ સંગીતમય છે, લયબદ્ધ છે, અલંકારોથી ભરપૂર છે, જાણે પ્રભાતનો સોનેરી ઉજાસ પથરાયો હોય અને બધું ઝળહળી ઉઠ્યું હોય એવી અનુભૂતિ થાય. પણ સમય જતાં કવિ પોતે જ આ બાહ્ય શણગારથી જાણે મુક્ત થવા ઈચ્છે છે. એ જાણે કહે છે, વધુ શણગાર ન કર, જેવી છે તેવી સહજ રીતે આવ.
એટલે કે અલંકારો અને બાહ્ય આડંબરથી મુક્ત થઈને નિરાભરણ થવા તરફની ગતિ.
બરાબર. નિરાભરણતા એટલે કે સાદગી, ઓછપ, શણગાર વિનાનું સહજ સ્વરૂપ, એ એમની અંતિમ કવિતાઓમાં સ્પષ્ટપણે દેખાય છે. અને જોશી આ તબક્કાને ખૂબ મહત્વનો ગણે છે. તેઓ કહે છે કે અહીં ગતિ જાણે સંહતિ પ્રાપ્ત કરવાની બિલકુલ નજીક પહોંચી જાય છે. જેમ અંધારા ઓરડામાં દીવાની ચિયોત હોય ને, એ પોતાની આસપાસના અંધકારને કાપીને એક સ્પષ્ટ તેજ વર્તુળ રચે છે, તેમ આ કવિતાઓ ઓછા શબ્દોમાં પણ વધુ તીવ્રતા અને ચોટ સાથે પોતાનો ભાવ વ્યક્ત કરે છે.
આ સાદગીમાં રહેલા ઊંડાણના કોઈ ઉદાહરણો જોશી કાંકે છે?
હા, અને બહુ સચોટ ઉદાહરણો છે. જેમ કે શેષ લેખા સંગ્રહમાંથી સૂની ખુરશી કવિતા. કલ્પના કરો, બપોરનું સૂમસામ ઘર છે, એક ખાલી ખુરશી પડી છે, બસ આટલું જ દ્રશ્ય. પણ એ દ્રશ્ય કવિના મનમાં એમના જીવનની લાંબી શૂન્યતા, એકલતાની ભાવના જગાડે છે. જો કેટલું સહજ ચિત્ર છે, પણ એમાં કેટલી ગહન વેદના અને શૂન્યતાનો ભાવ.
ખરેખર ઓછામાં ઘણું કહી દેવાની તાકાત દેખાય છે. બીજું કોઈ ઉદાહરણ?
બીજું એક ઉત્તમ ઉદાહરણ રોગશૈયામાંથી છે. કવિ બીમારીની પથારી પર છે, બપોરની તંદ્રા જેવું છે. એમાં એક ભયાવહ સ્વપ્ન જુએ છે, જાણે પગ નીચેથી ધરતી સરકી રહી છે. તેવું શૂન્યને પકડવા મથે છે, ભયાનક અનુભવ. અને ત્યાં જ આંખ ખુલી જાય છે. જાગીને જુએ છે તો બાજુમાં એક સ્ત્રી શાંતિથી બેસીને ઊન ગૂંથી રહી છે. એની એ શાંત મુદ્રામાં કવિને અપાર શાંતિ અને આશ્વાસનનો અનુભવ થાય છે. સ્વપ્નના ભયાનક અનુભવ સામે વાસ્તવિકતાની આ શાંત છબી કેવી રાહત આપે છે. આ નિરાભરણ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે, એમ જોશી કહે છે.
ટાગોરના કાવ્યમાં દૂરતાનો ખ્યાલ પણ મહત્વનો છે, એમ જોશી કહે છે. એ વિશે થોડું જણાવશો, એ શું છે?
હા, ટાગોર માટે સૌંદર્યની અનુભૂતિ માટે દૂરતા એક અનિવાર્ય તત્વ છે. આ દૂરતા એટલે શું? એ સ્થળની વિશાળતા અને સમયની અનંતતા બંનેમાંથી જન્મે છે. જ્યારે આપણે કોઈ વસ્તુને એક વિશાળ અવકાશના સંદર્ભમાં જોઈએ કે પછી અનંત સમયના પ્રવાહમાં જોઈએ, ત્યારે તેની સાથે એક પ્રકારનું અંતર રચાય છે, અને એ અંતર જ સૌંદર્યની અનુભૂતિને વધુ ગહેરી, વધુ તીવ્ર બનાવે છે.
એટલે કે કોઈ વસ્તુને નજીકથી જોઈએ એના કરતાં દૂરથી જોવામાં એક અલગ સૌંદર્ય છે, અને એ અનુભૂતિ માટે કોઈ મોટી ઘટના જરૂરી નથી, ખરું ને?
બિલકુલ નહીં. એક નાનકડી ક્ષણ, એક સામાન્ય સંવેદન પણ આ દૂરતા અને એની સાથે જોડાયેલા સૌંદર્યબોધને જગાડી શકે છે. જોશી ઉદાહરણ આપે છે કે ઘાસના એક તણખલાના ઉગવામાં પણ જાણે સમગ્ર વસુંધરા પોતાના અમૃત પાત્ર સાથે પ્રગટ થતી દેખાય છે. એ નાનકડા ઉદ્ગમમાં પણ સૃષ્ટિની વિરાટતા અને શાશ્વતતાનો સંકેત મળી જાય છે.
કવિ તરીકે ટાગોરની અંતિમ અભિપ્સા, એમની અંતિમ મહત્વાકાંક્ષા શું હતી જોશીના મતે?
જોશીના શબ્દોમાં કહીએ તો કવિની મહત્વાકાંક્ષા પરમના સૂરે ચરમની ગતિકલા સિદ્ધ કરવાની હતી. એટલે કે પરમ તત્વના લય સાથે, એના સૂર સાથે સુસંગત થઈને અંતિમ અથવા ચરમ ગતિની જે કલા છે એને સાધવી. આ એક ખૂબ જ ઉચ્ચ આધ્યાત્મિક અને કલાત્મક લક્ષ્ય કહી શકાય.
અને આ ચરમની ગતિકલા ક્યાં જોવા મળે છે? એવું કશુંક વિરાટ જ હોવું જોઈએ.
જોશી કહે છે કે એ ક્યારેક કોઈકની આંખના ખૂણામાં દેખાતા અસીમના ઈશારામાં હોય, ક્યારેક ચમેલીના ફૂલની નિષ્કામ ઉદારતામાં હોય, સેમલના વૃક્ષના ઉન્મત્ત આવેશમાં હોય, બકુલની ડાળી પર ફૂલો ખીલવવાની જે ઉત્કટતા છે એમાં હોય, કે પછી આકાશમાં ગોથા ખાતી સમડીના ઉડ્ડયન આવેગમાં. આ બધામાં કવિને એ ચરમ ગતિનો, એ આદિમ લયનો અનુભવ થાય છે. આ બધું જાણે અનાદિકાળની માયાથી અને વિશ્વના મૂળભૂત લયથી તેમને ભરી દે છે, હિલ્લોલિત કરે છે.
આ જાણે પ્રકૃતિના અને સૃષ્ટિના મૂળભૂત ધબકારાને પકડવાની વાત છે, એને અનુભવવાની વાત છે.
હા, બરાબર. અને આ ધબકારાને જોશી મહાકાળની મત્તતા તરીકે પણ ઓળખાવે છે. ટાગોર કલ્પના કરે છે કે સમય એટલે કે મહાકાળ જાણે માત્ર ચાલવાના નશામાં મસ્ત બનીને નિરંતર આગળ વધી રહ્યો છે. આ અવિરત ગતિ, આ મસ્તી, આ ઊર્જા જ સૃષ્ટિનું આદિતત્વ છે. સવારે દાણા ચણવા આવતા પંખીની જે ક્ષણિક લાગતી ચંચળતા છે ને, એમાં પણ કવિને યુગો પુરાણા નૃત્યનો વેગ દેખાય છે.
અને પેલું આંબાનું ઉદાહરણ પણ ખૂબ સુંદર રીતે આ ભાવને વ્યક્ત કરે છે.
ખરેખર બહુ સુંદર છે. જોશી વર્ણવે છે કે સ્થિર ઊભેલો આંબો જાણે મનોમન આકાશના દૂત સાથે વાતચીત કરતો હોય, અને પછી વસંતમાં, ફાગણ મહિનામાં એનું જે સંચિત આનંદ છે એ મંજરી રૂપે ફૂટી નીકળે છે, જાણે રોકી રાખેલું હાસ્ય એક સાથે ખીલી ઉઠ્યું હોય. જોશી આને અનિત્ય છતાં શાશ્વતવાહી ચંચળતા કહે છે. એટલે કે જે દેખીતી રીતે ક્ષણિક છે, પણ જેમાં શાશ્વતનો પ્રવાહ વહે છે. અને આવી ચંચળતામાં જ કવિને પરમની, અસીમની જે સ્તબ્ધ શાંતિ છે એનો અનુભવ થાય છે.
તો આ બધી ચર્ચાના અંતે સુરેશ જોશી ટાગોરની કાવ્યગતિનું સમગ્ર ચિત્ર કેવી રીતે રજૂ કરે છે, એનો સાર શું છે?
જોશી એક બહુ સુંદર રૂપક દ્વારા આ સમજાવે છે. તેઓ કહે છે કે જ્યારે કવિને એવું લાગે કે એમની ભાષા, એમની અભિવ્યક્તિ ધુમ્મસ જેવી જળ અસ્પષ્ટ બની ગઈ છે, ત્યારે તેઓ શું કરે છે? તેઓ વનસ્પતિની છાયામાં જઈને બેસે છે, પ્રકૃતિના સાનિધ્યમાં એને ફરીથી સહજ અને જીવંત બનાવે છે. જેમ વૃક્ષની કૂંપળ ડાળીઓની ગૂંચમાંથી પોતાનો માર્ગ કાઢીને પ્રકાશ તરફ, આકાશ તરફ વિકસે છે, તેમ ટાગોર પણ સૂર્યોદયના મહિમાના માર્ગે બ્રહ્માંડના મૂળભૂત છંદ સાથે તાલ મિલાવીને પોતાની કક્ષામાંથી ભટક્યા વિના નિરંતર ગતિ કરવા, વિકસવા ઈચ્છે છે. આજ જોશીના મતે ટાગોરની કાવ્યગતિનું સાચું ચિત્ર છે સતત વિકાસશીલ, પ્રકૃતિ સાથે સુમેળ ધરાવતી અને શાશ્વતતા તરફ ઉન્મુખ ગતિ.
ખૂબ સરસ રીતે આપે આ આખી વાત સમજાવી. તો સુરેશ જોશીના આ વિશ્લેષણમાંથી આપણે એ તારણ કાઢી શકીએ કે રવીન્દ્રનાથ ટાગોરની કવિતાનો જે સાર છે એ ક્ષણિકમાં શાશ્વતને પકડવામાં, પ્રકૃતિના વિરાટ ફલક સાથે સંવાદ રચવામાં અને પેલી અલંકૃત શૈલીથી સહજ નિરાભરણ અભિવ્યક્તિ તરફની ગતિમાં રહેલો છે. એમની અજસ્ર પ્રતિભાએ ગતિ અને વ્યાપ્તિ તો સિદ્ધ કર્યા, પણ સંહતિ એ કદાચ એક પડકાર રહી એમ જોશી માને છે.
બિલકુલ, અને જોશીનું આ વિશ્લેષણ આજે પણ એટલું જ પ્રસ્તુત છે, એટલું જ મહત્વનું છે. તે આપણને યાદ અપાવે છે કે આપણા રોજિંદા, સાવ સામાન્ય લાગતા જીવનની નાની નાની પળોમાં અને પ્રકૃતિના સહેજ દેખાવોમાં પણ કેટલો ગહેન અર્થ અને શાશ્વતતા છુપાયેલી હોઈ શકે છે. ટાગોરની કવિતાની આ ગતિ અને વ્યાપ્તિને સમજવી એ માત્ર સાહિત્યનો અભ્યાસ નથી, પણ આપણી આસપાસની દુનિયાને અને કદાચ આપણા પોતાના અસ્તિત્વને પણ વધુ ઊંડાણથી જોવાની દ્રષ્ટિ કેળવવાનો એક પ્રયાસ છે.
અને અંતે એક વિચાર એ પણ આવે છે કે જેને સુરેશ જોશી કદાચ અધૂરી રહેલી સહતી તરીકે જુએ છે, શું તે ખરેખર કવિએ વાચક માટે છોડેલી જગ્યા ન હોઈ શકે? એક એવી મોકળાશ જ્યાં વાચક પોતાની અનુભૂતિ, પોતાના અર્થઘટનથી તે સંવાદને, એ ચિત્રને પૂર્ણ કરી શકે? અથવા તો પ્રકૃતિ પરનો ટાગોરનો આટલો બધો ભાર આજના પર્યાવરણીય સંકટના યુગમાં આપણને કોઈ નવો બોધપાઠ, કોઈ નવો સંદેશ આપી શકે છે?
ચોક્કસપણે આ પ્રશ્નો વિચારવા જેવા છે, અને ટાગોર તથા જોશી બંને આપણને આ દિશામાં વિચારતા કરી મૂકે છે એ વાત નક્કી છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.